એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર જ્ઞાનગોષ્ઠીના આ નવા એપિસોડમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સારું જેણે ખરેખર વિચારતા કરી મૂક્યા છે.
નમસ્કાર, હા, પુસ્તક છે યુવાલ નો હરારીનું નવું પુસ્તક નેક્સસ. પૂરું નામ છે નેક્સસ, પખર યુગથી એઆઈ સુધીના માહિતી નેટવર્ક્સનો સંક્ષિપ્ત ઇતિહાસ.
નેક્સસ નામ જ એવું છે કે થોડું વિચારવું પડે, પણ મને લાગે છે કે આજનો સમય જોતા આ માહિતીનો જે ધોધ વહી રહ્યો છે, યુ નો, સાચી ખોટી, વોટ્સએપ યુનિવર્સિટી વાળી,
હા, બધું જ,
ત્યારે આ માહિતી ખરેખર છે શું, એનો ઇતિહાસ કેવો રહ્યો, અને ભવિષ્યમાં ખાસ કરીને એઆઈ સાથે એ ક્યાં જઈ રહી છે, આ સમજવું મને લાગે છે બહુ જ જરૂરી છે, ખરું ને?
ચોક્કસપણે, કારણ કે માહિતી એટલે ખાલી ડેટા નહીં ને, એ તો શક્તિ છે. એ સમાજને ઘડે છે, સંબંધો બનાવે છે, અને હવે તો એઆઈ એ તો એક નવો જ અધ્યાય છે. આ પુસ્તક આખી સફરને સમજાવે છે.
તો આપણે લેખકથી શરૂઆત કરીએ. યુવાલ નો હરારી, નામ તો હવે અજાણ્યું નથી રહ્યું, ખાસ કરીને સેપિયન્સ પછી.
હા, બિલકુલ. ઇઝરાયેલી ઇતિહાસકાર, ફિલોસોફર, જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. પણ એમની જે ખાસ વાત છે ને,
શું
એ ફક્ત ઇતિહાસકાર નથી, એ ઇતિહાસ, જીવવિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ, ફિલોસોફી, આ બધાને જોડે છે. એક મોટી તસવીર રજૂ કરે છે જેને મેક્રો હિસ્ટ્રી કહેવાય. લાંબા ગાળાના ટ્રેન્ડ્સ પકડવામાં માહિર છે.
ઓકે, એટલે એ પોતે કોઈ ટેકનોલોજી એક્સપર્ટ નથી, મતલબ કોડિંગ કેવું બધું નથી કરતા.
ના ના,
પણ ટેકનોલોજીની સમાજ પર શી અસર પડે છે એના ઇતિહાસકાર છે, અને એટલે જ કદાચ એઆઈ જેવી નવી ક્રાંતિ વિશે વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ છે, કારણ કે એમની પાસે એક બહારનો વ્યાપક દ્રષ્ટિકોણ છે.
બરાબર. સેપિયન્સમાં એમણે જોયું કે ભૂતકાળમાં શું થયું, હોમોડેઇઝમાં ભવિષ્યમાં શું થઈ શકે એની વાત કરી, અને નેક્સસ એ જાણે આ બધાને જોડે છે કે આ બધું શક્ય કેમ બન્યું.
કેવી રીતે?
માહિતી નેટવર્ક્સ દ્વારા આ પુસ્તક એ કડી પૂરી પાડે છે. માનવ ઇતિહાસને સમજવો હોય ને તો રાજા મહારાજા કે યુદ્ધોના ઇતિહાસ તરીકે ના જુઓ,
તો
એને જુઓ માહિતીના ઇતિહાસ તરીકે. આપણે હોમોસેપિયન્સ આખી પૃથ્વી પર કેવી રીતે છવાઈ ગયા, આપણી શારીરિક તાકાતને લીધે નહીં,
પણ
આપણી માહિતી પર પ્રક્રિયા કરવાની, એને વહેંચવાની અને એના આધારે મોટા પાયે સહકાર સાધવાની ક્ષમતાને કારણે.
એટલે જેણે માહિતીને વધુ સારી રીતે હેન્ડલ કરી એ વધુ પાવરફુલ બન્યો, એમ?
એકદમ બરાબર. અને નેક્સસ શબ્દ એ જ કનેક્શન બતાવે છે. માહિતી એટલે કે આપણે જે જાણીએ છીએ, માનીએ છીએ, અને વાસ્તવિકતા એટલે કે આપણી આસપાસની દુનિયા, એની વચ્ચેનું જે સંબંધ છે એ નેક્સસ છે. અને આ સંબંધ સતત બદલાતો રહે છે.
કઈ રીતે?
આપણે માહિતીની નવી સિસ્ટમ બનાવીએ છીએ, જેમ કે લેખન, એનાથી નવી વાસ્તવિકતા બને છે, જેમ કે મોટા સામ્રાજ્યો, અને પછી એ નવી વાસ્તવિકતા પાછા નવા માહિતીના પડકારો ઊભા કરે છે, જેમ કે આટલા બધા લોકોનો હિસાબ કેમ રાખવો. આ એક લૂપ છે.
ઓકે, તો પુસ્તક મુખ્યત્વે કયા સવાલો ઉઠાવે છે?
બે મોટા સવાલો છે. પહેલો, ભાષાથી શરૂ કરીને લેખન, છાપકામ, અને હવે આ એલ્ગોરિધમ્સ, આ બધી માહિતી ટેકનોલોજીએ આપણને, માણસોને દુનિયા પર પ્રભુત્વ જમાવવામાં કેવી રીતે મદદ કરી.
અને બીજો, જે કદાચ વધુ અગત્યનો છે.
હા, બીજો સવાલ આજ માટે સૌથી અગત્યનો છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે માણસ સિવાયની કોઈ બુદ્ધિ એટલે કે એઆઈ એ આપણી વૈશ્વિક માહિતી સિસ્ટમને સમજવા લાગી છે, એને પ્રભાવિત કરવા લાગી છે.
ઓ,
તો હવે માનવતાનું શું થશે? શું આપણે આ નેક્સસ પરનો કંટ્રોલ ગુમાવી દઈશું?
આ સવાલ તો ખરેખર ગંભીર છે. આ પુસ્તક કોના માટે છે? શું ટેકનોલોજીમાં બહુ ઊંડો રસ હોય એમના માટે જ?
ના, જરાય નહીં. હરારીના બીજા પુસ્તકોની જેમ જ આ પણ સામાન્ય વાચક માટે છે, જે કોઈ સમજવા માંગે છે કે આપણો સમાજ આટલો ઝડપથી કેમ બદલાઈ રહ્યો છે, એઆઈનો ખરો મતલબ શું છે, આ બધા પાછળનો ઇતિહાસ શું છે.
એ બધા માટે ઉપયોગી છે.
હા, એ આપણને આજના જે ગૂંચવાળા ભર્યા પ્રશ્નો છે ને, એને સમજવા માટે એક ઐતિહાસિક સંદર્ભ આપે છે, એક ચશ્મા આપે છે, એમ કહી શકાય.
બરાબર, ખૂબ જ રસપ્રદ શરૂઆત છે. ચાલો ત્યારે આ વિચારને હરારી ઇતિહાસના અલગ અલગ તબક્કામાં કેવી રીતે રજૂ કરે છે એ જોઈએ. છેક પથ્થરયુગથી શરૂ કરીને તો પુસ્તકની શરૂઆત થાય છે આપણા પૂર્વજોથી, શિકારી સંગ્રહખોર. હરારી વાત કરે છે જ્ઞાનાત્મક ક્રાંતિની. ભાષા આવી, આપણે કલ્પના કરી શક્યા, વાર્તાઓ બનાવી શક્યા, એનાથી સહકાર વધ્યો, પણ એમાં કંઈક ખૂટતું હતું, બરાબર?
હા, એને હરારી માહિતી અવરોધ કહે છે, ઇન્ફોર્મેશન બોટલનેક. વાત એમ છે કે આપણું મગજ, એની યાદ રાખવાની અને માહિતી પ્રોસેસ કરવાની એક લિમિટ છે. અને જ્યારે બધું મોઢે જ યાદ રાખવાનું હોય, મૌખિક પરંપરા હોય, તો માહિતી એક પેઢીથી બીજી પેઢી સુધી જતા જતા બદલાઈ જાય, ભૂલો થાય.
એટલે મોટા સમૂહમાં બધાને એકસાથે રાખવા, સંકલન કરવું અઘરું પડે.
બહુ જ અઘરું. એટલે જ પેલો ડનબારનો નંબરવાળો કોન્સેપ્ટ છે ને.
હા હા, સાંભળ્યું છે, 150 લોકો વાળો.
બરાબર. માનવશાસ્ત્રી રોબિન ડનબારે કહ્યું કે આપણે સ્વાભાવિક રીતે લગભગ 150 લોકો સાથે જ સારા સ્થિર સંબંધો રાખી શકીએ. એક મોટું ગામડું સમજી લો.
ઓકે.
એનાથી મોટો સમૂહ થાય એટલે બધાને વ્યક્તિગત રીતે ઓળખવા, વિશ્વાસ જાળવવો મુશ્કેલ બને. એટલે જ હજારો વર્ષો સુધી મોટા શહેરો કે સામ્રાજ્યો ન બન્યા. આપણી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ જ નહોતી એટલી સક્ષમ.
તો પછી આ અવરોધ તૂટ્યો ક્યારે? મતલબ ગામડામાંથી શહેરો બન્યા, રાજ્યો બન્યા, એ કઈ રીતે શક્ય બન્યું?
એ શક્ય બન્યું કૃષિ ક્રાંતિ પછી. લોકો એક જગ્યાએ સ્થાયી થયા, વસ્તી વધી, ગામ મોટા થઈ શહેર બન્યા, હજારો લોકો એક સાથે. હવે પેલી 150ની લિમિટ કામ ન આવે.
બરાબર.
અચાનક કેટલા બધા લોકો, એમની જમીનો, એમનું અનાજ, એમના પરનો કરવેરો, આ બધાનો હિસાબ રાખવો પડે. મગજ પહોંચી ન વળે.
અને ત્યારે જરૂર પડી લેખનની.
બરાબર. લગભગ 3400 BCEમાં સુમેરમાં, એટલે કે આજના ઇરાકના વિસ્તારમાં, લેખનની શોધ થઈ. અને સૌથી નવાઈની વાત જે હરારી ભાર દઈને કહે છે કે શરૂઆતનું લેખન કવિતા કે ધર્મ માટે નહોતું, એ હતું પ્યોર બ્યુરોક્રેસી માટે, હિસાબ રાખવા માટે.
શું વાત કરો છો, કરવેરા માટે?
હા, કેટલી ઉપજ થઈ, કોણે કેટલો ટેક્સ ભર્યો, કોનો કેટલો માલ ગોડાઉનમાં પડ્યો છે, બસ આવી યાદીઓ, રસીદો, હિસાબો.
આ તો આખી ધારણા જ બદલી નાખે છે. મને એમ કે પહેલા મહાન ગ્રંથો લખાણા હશે.
ના, પહેલા રસીદો લખાણી. અને આના પરિણામ બહુ મોટા આવ્યા. એક તો હરારી જેને નોકરશાહી વાસ્તવિકતા કહે છે એ બની, એટલે કે કાગળ પર જે લખ્યું છે એ સાચું. તમારી યાદદાશ્ત ભલે ગમે તે કહે, રેકોર્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બીજું, આ લેખિત રેકોર્ડને લીધે જ મોટા સામ્રાજ્યો શક્ય બન્યા. રાજા ભલે હજારો કિલોમીટર દૂર બેઠો હોય, લેખિત હુકમો અને હિસાબોથી રાજ ચલાવી શકે.
અને ધર્મનું શું?
ધર્મગ્રંથો પણ લખાયા. એનાથી ધર્મો વધુ વ્યવસ્થિત થયા, એમના નિયમો નક્કી થયા અને પછી દુનિયાભરમાં ફેલાયા.
અને પૈસા? પૈસા પણ માહિતી સિસ્ટમ છે.
હા, ચોક્કસ. હરારી કહે છે પૈસા પણ એક ક્રાંતિકારી માહિતી ટેકનોલોજી છે. એ શું કરે છે? જુદી જુદી વસ્તુઓ, ગાય, ઘઉં, જમીન, સેવા, આ બધાના મૂલ્યને એક કોમન ભાષામાં, એટલે કે સંખ્યામાં ફેરવી નાખે છે.
ઓકે.
એ વિશ્વાસ પર ચાલતી સિસ્ટમ છે જેણે વેપાર અને આર્થિક વ્યવહારને ખૂબ સરળ બનાવી દીધો.
પણ હજારો વર્ષ સુધી આ લેખન, આ હિસાબ કિતાબ, આ બધું તો અમુક લોકોના હાથમાં જ રહ્યું ને? રાજાના અધિકારીઓ, મંદિરોના પૂજારીઓ, લહિયાઓ.
હા, બરાબર. મોટાભાગના લોકો તો નિરક્ષર જ હતા. માહિતી પર અમુક લોકોનો જ કંટ્રોલ હતો.
તો પછી સામાન્ય માણસ સુધી માહિતી ક્યારે પહોંચી?
અહીંયા આવે છે બીજી મોટી ક્રાંતિ, પ્રિન્ટિંગ પ્રેસ. 15મી સદી, ગુટનબર્ગ. જ્યારે છાપકામની ટેકનોલોજી આવી, ત્યારે જાણે માહિતીનો ડેમ તૂટી ગયો.
હા, પુસ્તકો લખાણો સસ્તા થયા, મોટા પ્રમાણમાં છપાવા લાગ્યા, માહિતી થોડા લોકોના હાથમાંથી નીકળીને વધુ લોકો સુધી પહોંચવા લાગી.
આની અસર કેવી થઈ? ધર્મ પર શું અસર પડી? બહુ મોટી અસર. પ્રોટેસ્ટન્ટ સુધારણા જુઓ, માર્ટિન લ્યુથર જેવા વિચારકો હતા, એમને ચર્ચની મંજૂરીની જરૂર ન રહી. એ પોતાના વિચારો સીધા છાપીને લોકો સુધી પહોંચાડી શક્યા. લોકો પોતે બાઇબલ વાંચી શક્યા, પોતાનું અર્થઘટન કરી શક્યા. માહિતી પર ચર્ચનો જે એકાધિકાર હતો એ તૂટ્યો.
અને વિજ્ઞાનના ક્ષેત્રમાં
વૈજ્ઞાનિક ક્રાંતિને પણ જબરદસ્ત વેગ મળ્યો. વિચારો, કોપરનિકસ, ગેલિલિયો, ન્યૂટન, એ લોકો પોતાના પ્રયોગો, પોતાના ડેટા, પોતાની શોધો છાપીને બીજા વૈજ્ઞાનિકો સાથે શેર કરી શક્યા.
એટલે જ્ઞાનનો ફેલાવો ઝડપી બન્યો.
હા, અને ખાલી ફેલાવો નહીં, એના પર ચર્ચા થઈ, એની ચકાસણી થઈ, બીજા એના પર આગળ કામ કરી શક્યા. જ્ઞાનનો એક સંચિત વિકાસ થયો. ઓપન શેરિંગ ઓફ ડેટા એ બહુ મોટું પરિબળ હતું.
અને આ છાપકામે રાષ્ટ્રવાદ જેવી ભાવનાઓ જગાડવામાં પણ મદદ કરી, એવું કહેવાય છે.
ચોક્કસ. અખબારો છપાવા લાગ્યા, નવલકથાઓ લખાવા લાગી. લોકો ભલે એકબીજાને ક્યારે મળ્યા ન હોય, પણ એ બધા એક જ ભાષામાં એક જ પ્રકારના સમાચાર વાંચતા થયા, એક જ પ્રકારની વાર્તાઓ વાંચતા થયા.
એટલે એક સહિયારી ઓળખ બની.
હા, જેને કાલ્પનિક સમુદાયો કહે છે, એવું લાગવા માંડ્યું કે આપણે બધા એક છીએ. આધુનિક રાષ્ટ્ર રાજ્ય અને લોકશાહીના વિચારના ફેલાવામાં પણ છાપકામનો બહુ મોટો ફાળો છે. અને હવે આપણે આવીએ છીએ ત્રીજી ક્રાંતિ પર, જે હરારીના મતે સૌથી મોટી, સૌથી વધુ પરિવર્તન લાવનારી અને કદાચ સૌથી વધુ ચિંતાજનક પણ છે.
એટલે વીજળી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ.
હા, આ એઆઈને હરારી આટલું અલગ કેમ ગણે છે? ઇન્ટરનેટ પણ ક્રાંતિ જ હતું, ખરું ને?
હા, હતું તો ખરું જ.
પણ એઆઈ મૂળભૂત રીતે જુદું છે, કારણ કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે માણસ સિવાય કોઈ બીજી વસ્તુ માહિતી બનાવી રહી છે, નિર્ણયો લઈ રહી છે.
મતલબ?
અત્યાર સુધીની બધી ટેકનોલોજી, પથ્થરના હથિયારથી લઈને પ્રિન્ટિંગ પ્રેસ કે કમ્પ્યુટર સુધી, એ માણસના હાથમાં એક સાધન હતી. વિચારવાનું કામ માણસ કરતો હતો.
બરાબર.
એઆઈ એ પોતે વિચારી શકે છે, અલબત્ત એની રીત અલગ છે. એ ભાષા વાપરી શકે છે, એ નવી વસ્તુઓ બનાવી શકે છે, લેખ, ચિત્રો, કોડ, સંગીત, કશું પણ. હરારી એને એલિયન ઇન્ટેલિજન્સ કહે છે.
એલિયન? પરગ્રહવાસી જેવું?
ના ના, પરગ્રહવાસી નહીં. એલિયન એટલે કે અમાનવીય, જે આપણા જેવું નથી, જેની બુદ્ધિ આપણાથી મૂળભૂત રીતે અલગ છે.
અને પેલી વાત, માનવ ઓપરેટિંગ સિસ્ટમનું હેકિંગ, એ શું છે? સાંભળીને જ ડર લાગે.
હા, એ થોડું ચિંતાજનક છે. હરારીની દલીલ એવી છે કે આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ, આપણા નિર્ણયો, આ બધું શું છે? આપણા મગજ અને શરીરના બાયોકેમિકલ અલ્ગોરિધમ્સનું પરિણામ છે.
ઓકે.
એઆઈ, એની પાસે જે પ્રચંડ ડેટા પ્રોસેસિંગ પાવર છે, એનાથી એ આ અલ્ગોરિધમ્સને કદાચ આપણા કરતાં પણ વધુ સારી રીતે સમજી શકે છે. એ જાણી શકે છે કે આપણને શું ગમે, શું ન ગમે, ક્યારે આપણે ખુશ થઈએ, ક્યારે ગુસ્સે થઈએ, ક્યારે ડરી જઈએ.
અને એ જાણકારીનો ઉપયોગ
માટે કોઈ વિચારધારા સ્વીકારવા માટે, જાણે એ આપણી ઓપરેટિંગ સિસ્ટમને જ હેક કરી રહ્યું હોય.
હો બાપરે. એટલે સોશિયલ મીડિયા આપણને કલાકો સુધી સ્ક્રોલ કરાવે છે, એ તો શરૂઆત માત્ર છે. આનાથી પણ વધુ ઊંડું જઈ શકે.
હા, એમની દલીલ એ જ છે. અને આનું એક પરિણામ એ આવી શકે કે જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ ને, એ કલાચ ઓગળી જાય.
કઈ રીતે?
ડીપ ફેક્સ છે, દરેક માટે અલગ અલગ રીતે તૈયાર કરાયેલા ન્યૂઝ ફીડ છે, એઆઈ પોતે ખોટી માહિતી બનાવી શકે છે. આ બધું એટલું વધી જાય કે સાચું શું ને ખોટું શું એ જ નક્કી કરવું અઘરું બની જાય.
અને જો સહિયારી વાસ્તવિકતા જ ન રહે,
તો સમાજ તરીકે આપણે સાથે કેવી રીતે રહી શકીએ? વિશ્વાસ કેવી રીતે ટકે? આ બહુ મોટા સવાલો છે.
પુસ્તકમાં બીજા પણ ઘણા મુદ્દાઓ છે, જેમ કે હમણાં આપણે વાત કરી એમ ખોટી માહિતી વિશે, કે લોકશાહી અને સરમુખત્યારશાહી આ માહિતીના પ્રવાહને કઈ રીતે નિયંત્રિત કરે છે.
હા, અને અલ્ગોરિધમ્સ આપણી લાગણીઓ સાથે કઈ રીતે રમે છે, આપણું ધ્યાન ખેંચવા માટે શું કરે છે, આપણી ફ્રી વિલ, સ્વતંત્ર ઈચ્છાનું શું થશે, આ બધા પર પણ વિગતવાર ચર્ચાઓ છે. તો આ આખી વાતચીતમાંથી મુખ્ય કયા મુદ્દાઓ આપણે તારવી શકીએ? મને લાગે છે પહેલો અને સૌથી પાયાનો મુદ્દો, માહિતી એ જ માણસની અસલી તાકાત છે. આપણી સફળતા આપણી શારીરિક શક્તિમાં નથી, પણ માહિતી વહેંચીને મોટા પાયે સહકાર કરવાની ક્ષમતામાં છે.
આ વાત સાચી છે. આપણે ગુજરાતમાં જોઈએ તો અમૂલ જેવી સહકારી ચળવળ, એ પણ એક પ્રકારનું માહિતી અને સહકારનું નેટવર્ક જ હતું ને?
બિલકુલ. બીજો મુદ્દો, આ માહિતી નેટવર્ક કે ટેકનોલોજી એ ક્યારેય ન્યુટ્રલ નથી હોતી, તટસ્થ નથી હોતી. એ તલવાર જેવી છે, સારા કામ માટે પણ વપરાય, ખરાબ માટે પણ. હંમેશા જોવું પડે કે ફાયદો કોને થાય છે, નુકસાન કોને.
હા, જેમ સોશિયલ મીડિયા, એનાથી લોકો જોડાય પણ છે અને એનાથી અફવાઓ અને નફરત પણ ફેલાય છે. એક જ સાધન પણ ઉપયોગ પર આધાર છે.
ત્રીજો મુદ્દો, સત્ય અને શક્તિ વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહે છે. માહિતી નેટવર્ક ઘણીવાર એટલા માટે બને છે કે લોકો જોડાયેલા રહે, નિયંત્રણ રાખી શકાય. જરૂરી નથી કે એ સત્ય ફેલાવવા માટે જ બન્યા હોય. એટલે જ ઘણીવાર રસપ્રદ ભાવનાત્મક વાર્તાઓ વધુ ચાલે છે, ભલે સાચી ન હોય. સાચી પણ કંટાળાજનક હકીકતો પાછળ રહી જાય છે.
આ તો આપણે રાજકારણમાં જાહેરાતોમાં બધે જ જોઈએ છીએ. જે સારી સ્ટોરી કે એ જીતે, ભલે ફેક્ટ્સ ગમે તે હોય.
ચોથો મુદ્દો, જે કદાચ સમજવો સૌથી અઘરો છે, એઆઈ એટલે કે આ અમાનવીય બુદ્ધિ એ ખરેખર અભૂતપૂર્વ છે. આ કોઈ જૂની ટેકનોલોજીનું નવું વર્ઝન નથી. આ કંઈક સાવ અલગ છે, કારણ કે પોતે નિર્ણયો લઈ શકે છે, સંસ્કૃતિ બનાવી શકે છે, જે પહેલાં ક્યારેય શક્ય નહોતું. આને ખાલી એક ટૂલ ગણવાની ભૂલ ન કરવી જોઈએ.
અને પાંચમો, જે સીધો આપણી રોજિંદી જિંદગીને અસર કરે છે, આપણા મનનું હેકિંગ અને આપણા ધ્યાન માટેની લડાઈ. આ આલ્ગોરિધમ્સ આપણી નબળાઈઓ જાણે છે. આપણને શું ગમે છે, ક્યારે આપણે સ્ક્રીન સામે ચોંટી જઈશું, એ બધું એમને ખબર છે.
હા,
અને એ આપણું ધ્યાન ખેંચવા માટે, આપણને ત્યાં જકડી રાખવા માટે જ ડિઝાઇન થયેલા છે. આ અટેન્શન ઇકોનોમી એ ખરેખર જોખમી છે.
ડિજિટલ એડિક્શન, સતત નોટિફિકેશન, માહિતીનો ઓવરલોડ. આપણે કલાકો સુધી કન્ટેન્ટ જોઈએ છીએ, પણ શું આપણે વધુ જાણકાર બનીએ છીએ કે પછી વધુ થાકેલા અને વ્યાકુળ? આ વિચારવા જેવું છે.
આ પુસ્તકમાં અમુક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. થોડા એવા કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ ગમ્યો, ઇતિહાસ મહાન માણસોનો નથી પણ માહિતી પ્રણાલીઓનો છે. જેની સિસ્ટમ વધુ સારી તે જીતે છે. મતલબ કે કોઈ વ્યક્તિ કેટલી મહાન હતી એના કરતાં વધુ મહત્વનું એ હતું કે એમની પાસે માહિતી ફેલાવવા અને લોકોને ભેગા કરવાની સિસ્ટમ કેવી હતી.
વાહ, આ તો આખો પર્સ્પેક્ટિવ જ બદલી નાખે. બીજો એક જે થોડો વિચાર માગી લેવો છે, ઇતિહાસમાં પહેલીવાર અમાનવીય બુદ્ધિ આપણી ભાષા પર કબજો કરી રહી છે. તે એક એલિયન એન્ટિટી જેવી છે. ફરીવાર, એલિયન એટલે પરગ્રહવાસી નહીં, પણ આપણાથી જુદી અમાનવીય બુદ્ધિ. અને જો એ ભાષા પર, જે આપણી સંસ્કૃતિનો આધાર છે, એના પર પ્રભુત્વ મેળવી લેતો.
અને ત્રીજો એકદમ પ્રેક્ટિકલ સવાલ, 21મી સદીનો સૌથી અગત્યનો સવાલ, ડેટાનો માલિક કોણ છે? જે ડેટાનો માલિક તે ભવિષ્યનો માલિક. આપણો પર્સનલ ડેટા આજે સોના કરતાં કિંમતી છે. એ કોની પાસે છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે, આના પર જ આપણું ભવિષ્ય નક્કી થશે.
અને આ તો આપણે રોજ અનુભવીએ છીએ. સોશિયલ મીડિયા પર આપણે ગ્રાહક નથી, આપણે પોતે જ ઉત્પાદન છીએ. આપણું ધ્યાન, આપણો ડેટા, એ જેમનો બિઝનેસ છે, એ વેચીને જ લોકો પૈસા કમાય છે. આ સમજીએ તો એ શા માટે આટલું એડિક્ટિવ છે એ પણ સમજાય.
અને છેલ્લો જે ખરેખર ગહન છે, સવાલ એ નથી કે એઆઈ માણસની બુદ્ધિ, ઇન્ટેલિજન્સને વટાવી જશે કે કેમ, પણ સવાલ એ છે કે તે માનવ શાણ પણ વિઝડમને વટાવી જશે કે કેમ. ઇન્ટેલિજન્સ એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા, વિઝડમ એટલે મૂલ્યો, નૈતિકતા, શું સાચું શું ખોટું એ સમજવાની શક્તિ. ખૂબ બુદ્ધિશાળી પણ શાણપણ વગરનું એઆઈ એ ખતરનાક સાબિત થઈ શકે.
તો આ બધી ચર્ચા પછી સામાન્ય વ્યક્તિ આમાંથી શું શીખી શકે, પોતાના જીવનમાં આનું શું ઉપયોગ કરી શકે? મને લાગે છે પહેલું અને સૌથી અગત્યનું, આપણે જે પણ માહિતી મેળવીએ છીએ તેના સ્ત્રોત પર સવાલ ઉઠાવવાની ટેવ પાડવી, ખાસ કરીને ઓનલાઈન કે વોટ્સએપ પર. આ કોણે લખ્યું, શા માટે લખ્યું, આની પાછળનો હેતુ શું હોઈ શકે, જરાક થોબીને વિચારવું.
બીજું, આપણી ઇન્ફોર્મેશન ડાયટ પર ધ્યાન આપવું. જેમ આપણે શું ખાઈએ છીએ એનું ધ્યાન રાખીએ છીએ, એમ આપણે કઈ માહિતી આપણા મગજમાં જવા દઈએ છીએ એનું પણ ધ્યાન રાખવું. શું એ ખરેખર ઉપયોગી છે કે ખાલી ટાઈમ પાસ? થોડું સભાણપણે પસંદ કરવું, સારા ભરોસાપાત્ર સ્ત્રોતો શોધવા.
અને ત્રીજું, પોતાની લાગણીઓ પર ધ્યાન આપવું. કોઈ ન્યૂઝ કે પોસ્ટ જોઈને એકદમ ગુસ્સો આવી જાય કે બહુ ખુશી થાય કે ડર લાગે, તો એક સેકન્ડ માટે અટકીને વિચારવું, શું મારી લાગણીઓનો ઉપયોગ મને મેનિપ્યુલેટ કરવા માટે થઈ રહ્યો છે?
સામાજિક સ્તરે જો વાત કરીએ તો ડિજિટલ લિટરસી, ડિજિટલ સાક્ષરતા વધારવાની તાતી જરૂર છે. શાળાઓથી માંડીને સમાજના દરેક સ્તરે લોકોને ઓનલાઈન ફ્રોડ, ખોટી માહિતી, પ્રચાર આ બધું ઓળખતા શીખવવું પડશે.
અને શિક્ષણમાં પણ ફેરફાર જરૂરી છે. ખાલી માહિતી ગોખાવાને બદલે બાળકોને ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક રીતે વિચારતા, પ્રોબ્લેમ સોલ્વિંગ સમસ્યા ઉકેલતા અને કમ્યુનિકેશન અસરકારક રીતે વાતચીત કરતા શીખવવું પડશે. બદલાતા સમય સાથે એડેપ્ટ થવાની ક્ષમતા કેળવવી પડશે.
અને છેલ્લે લોકશાહી સમાજ તરીકે આપણે બધાએ વધુ જાગૃત થવું પડશે. આપણી સહિયારી વાસ્તવિકતા કેવી રીતે જાળવી રાખવી, રચનાત્મક સંવાદ કેવી રીતે કરવો, નહીંતર આપણે બધા પોતપોતાના ઇકો ચેમ્બર્સમાં માહિતીના પરપોટામાં બંધ થઈ જઈશું.
ખરેખર આ પુસ્તક અને આ ચર્ચા બહુ વિચારવા જેવી છે. મારા માટે વ્યક્તિગત રીતે એક વાત બહુ સ્પષ્ટ થઈ કે આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ એ કેટલી બધી માહિતી અને આપણે જે વાર્તાઓ માનીએ છીએ તેના પર આધારિત છે. છેક ગુફાચિત્રોથી લઈને આજના ટ્વીટ સુધી જે સ્ટોરી કહે છે એ જ દુનિયા ચલાવે છે.
અને મારા માટે બુદ્ધિ અને ચેતના વચ્ચેનો જે તફાવત હરારી સમજાવે છે એ બહુ મહત્વનો લાગ્યો. AI સુપર ઇન્ટેલિજન્ટ બની શકે, પણ એમાં ભાવનાઓ, સહાનુભૂતિ, નૈતિકતા હશે એ જરૂરી નથી. અને આવી અત્યંત શક્તિશાળી પણ ભાવના શૂન્ય સિસ્ટમ બનાવવાનું જોખમ એ ખરેખર ગંભીર છે. એના નિયમન વિશે વિચારવું જ પડશે.
તો સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જો આ માહિતી, નેટવર્ક અને અલ્ગોરિધમ્સ આપણા નિર્ણયો, આપણી લાગણીઓ અને આપણે જે વાર્તાઓ માનીએ છીએ તેના પર આટલો બધો પ્રભાવ પાડવા લાગે, તો પછી માનવ સ્વતંત્ર ઈચ્છા, ફ્રી વિલ અને આપણી પોતાની ઓળખ, ઓથેન્ટિસિટીનું શું થશે? શું આપણે ટેકનોલોજીના ગુલામ બની જઈશું કે પછી તેને આપણા માનવીય મૂલ્યો સાથે જોડીને તેનો સારો ઉપયોગ કરી શકીશું?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.